તારીખ 22/11/1987, પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 225 અને 226 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 181.
કરેલી કે કોઈ એમનો એક પણ બાણ ખાલી ન જાય. જે નિશાનથી બાણ છોડ્યું એ નિશાન ચૂકે નહીં. બાણ રાવણ સાથેના યુદ્ધમાં રાવણ વિદ્યા કરતા ક્યાં ભૂમિ ગોચરી ક્યાં આકાશગામી વિદ્યા કરતા છે. બંને મનુષ્યો વિદ્યાધનની પાસે તો અસ્ત્ર શસ્ત્રની વિદ્યા એનું જીવન પર્યંત એક જ વ્યવસાય હોય છે, વિદ્યા મેળવવી અને એ વિદ્યાનો ઉપયોગ કરવો. તો પણ રામચંદ્રજી પાસે હારી ગયો છે. યુદ્ધની અંદર રામચંદ્રજી પાસે હારી ગયો. એવી રામબાણ ખાલી ન જાય એને અમોઘ કહેવામાં આવે છે. અને રામબાણ ખાલી નહોતું જતું એટલે અમોઘ રામબાણ એમ કહેવામાં આવે છે. પણ અમોઘનો અર્થ એ પણ થાય છે ખાલી ન જાય. એ વિશેષણ અહીંયા ગુરુદેવશ્રીના વચનોને પોતે લગાવ્યું છે. કેમ કે એમના વચનો ખાલી નથી થયા, એનો પ્રગટ પુરાવો સ્વયં પોતે જ છે. સામાન્ય રીતે જ્ઞાનીની વાણી, સત્પુરુષની વાણી, મહાપુરુષની વાણી ખાલી જતી નથી. કોઈ પુણ્યોદયે જ્યારે વાણી નીકળી છે ત્યારે એ વાત પણ સામે નિશ્ચિત છે કે જરૂર કોઈ પાત્ર જીવનું એમાં આત્મહિત સધાઈ જવાનું છે. એમાં જે નિમિત્તત્વ છે એ નિમિત્તત્વ નિષ્ફળ જવાનું નથી, એવું બનતું હોય છે. નિષ્ફળ જતું જ નથી એવું બનતું હોય છે. અહીંયા તો સ્વયં પોતે જ એ વાણી ઝીલી છે. સ્વરૂપાનું સ્વરૂપનું અનુસંધાન એ વાણીના નિમિત્તે થયું છે, કર્યું છે. એટલે એ વચનો કેવા છે એ અનુભવથી પોતે જાણે છે અને એ વાત પ્રસિદ્ધ કરે છે કે આ રામબાણ જેવા વચનો છે ખાલી જાય એવા વચનો નથી. વાત ફક્ત પોતાની પાત્રતાની બાકી રહે છે, નિમિત્તત્વ પૂરેપૂરું છે. એ વાત આગળ પણ એકવાર આવે કે પૂરું નિમિત્તત્વ રહે છે. ગુરુદેવની વાણીમાં પૂરું નિમિત્ત છે. સદગુરુના ઉપદેશ રૂપ નિમિત્તમાં પૂર્ણ શક્તિ છે. પણ તું તૈયાર ન થાય તો એ શક્તિ નું નિમિત્તત્વ તારી સાથે મેળ ખાતો નથી. મેળ તો હવે પોતાને ખવડાવવાનો છે. સામે ચીજ પુણ્ય યોગી આવી ગઈ છે, પોતે તૈયાર થવાનું છે. જો પોતે તૈયાર થાય તો પામી જાય તેવી પૂરી સંભાવના સંયોગ અપેક્ષાએ ઉત્પન્ન થઈ ગઈ છે. રાત્રિ ચર્ચામાં ગુરુદેવ સાથે ચર્ચા ચાલતી ત્યારે એવી પણ ચર્ચા ચાલતી અનેક વાર કે સબ અવસર આ ચુકા હે, બધો અવસર આવી ગયો છે. બધો અવસર આવી ગયો એટલે ક્યાંથી ઉપાડતા વાત કે જો જીવ નિગોદ ને એકેન્દ્રીય આદિમાં હોય તો એને કઈ અસંગની પંચેન્દ્રિય સુધી તો પોતાના હિતનો વિચાર વિવેક કરવાની શુદ્ધ બુદ્ધ હતી. જેમ સંગની પંચેન્દ્રિય માણસ બેભાન થઈ જાય તો એ મૃતવત છે. જેમ કોઈ મરણ પામેલો મળતું સાંભળતું નથી એમાં આત્મા નથી, તો એવી જ રીતે જેને શાન ભાન ગુમાવ્યું છે બેસુદ મરણ વખતે થઈ જાય છે. બેસુદ ઘણા સંભળાવે છે એને કે નમસ્કાર મંત્ર સંભળાવો, એને ધર્મની વાત સંભળાવો, પણ એનો ઉપયોગ તો શરીરમાં મૂંઢાઈ ગયો. વેદનામાં અને શરીરની એકત્વ બુદ્ધિમાં પોતાનું ભાન ગુમાવે અને હિતહિતનો વિચાર ન કરી શકે એવી પરિસ્થિતિમાં મન મુકાઈ ગયું. મન હતું તો પણ જેને મન નથી, અસંગની પંચેન્દ્રિય છે, મન વિનાના પંચેન્દ્રિય પર્યંતના પ્રાણી એકેન્દ્રથી પંચેન્દ્રિય સુધીના એને વિચાર વિવેક કરવાની કોઈ શક્તિ હોતી નથી. એટલે એ તો તું નથી, મનુષ્ય છો, મન સહિતનો સંગની મનુષ્ય છો. તો બીજી વાત કે જે મનુષ્યો છે એમાં પણ બાહ્ય અનુકૂળતાઓ બહુ ભાગ જીવોને નથી. 95% વધારે માણસો એવી ગરીબ સ્થિતિમાં છે કે એને પોતાનું પેટીયું કાઢવા માટે જીવનનો મોટો સમય વ્યતીત કરી દેવો પડે છે. 8-10-12 કલાકની મજૂરી કર્યા પછી થાક ઉતારવા માટે બીજા 6-8 કલાકની ઊંઘ લેવી પડે છે. પાકીરીઓ ખાવા પીવાનું નામ શરીરની પૂરું જ નથી, આત્મા માટે કોઈ વખત મળે એવું નથી. એવા જે કેટલાક છે કે જેને એવી પ્રકારની બાહ્ય ઉપાધિ નથી આજીવિકાની, એ જીવાને એ જીવોને વિતરાગ દેવગુરુ શાસ્ત્રનો યોગ નથી. અન્ય મતમાં હલવાઈને પીડ્યા છે, એની શ્રદ્ધા જેવી રીતે એવી મતિ અનુસાર ગતિ લઈને આવ્યો છે, એવી ઊંધી મતિ ચલાવી છે, ઊંધા લાકડા નાખ્યા છે જેવો અન્ય મતમાં, એની એ પરિસ્થિતિ થઈ. એને પણ આ વાત વિચારવાનો હિતહિતનો અવસર મળતો નથી. સંઘની મનુષ્ય પ્રાણી પંકજમાં તો ઘણા નિવૃત્તિ લઈને રહ્યા છે, બીજી ઉપાધિ નથી એમ આપોઆપ સાબિત થાય છે. ત્રીજું આ વાણી એનો વિતરાગ દેવગુરુ શાસ્ત્રનો યોગ મળ્યો. હવે શું બાકી રહ્યું કે હવે એને કાંઈ અટકવાનું સ્થાન રહેતું નથી જો વિચારે તો, અને અટકે તો નાનામાં નાના ઉદયમાં અટકે કે અત્યારે આમ થઈ રહ્યું છે ને તેમ થઈ રહ્યું છે ને, જે સમાજમાં જે મંડળમાં હોય એના ને એના વિચારો એને આવ્યા કરે. એમાં રહેલી વ્યક્તિનો વ્યક્તિગત ને સમષ્ટિગત બે પ્રકારના વિચારો આવ્યા કરે, આનું આમ ને આનું આમ, આને આમ કર્યું આનું આમ. પેલા ને દુકાન નો ઉદય તો આને બીજી જાતની દુકાન નો ઉદય થઈ ગયો, એ દુકાન થઈ ગઈ. એને પેલા ને અશુભ ની દુકાન, આને શુભ ની દુકાન ખોલી. બોલો કે ખાતા વહી ઉઘાડ્યા, અહીંયા ચાર્જ ને પુસ્તક ખોલે, એમાં કઈ બીજો ફેર પડતો નથી. એટલે જો પોતાનું અંતર્મુખ થઈને આત્મહિત ન સાધે તો એને જે પૂરું નિમિત્ત મળ્યું છે, સબ અવસર આ ચુકા હે, એ વાત એને માટે તો રહેતી નથી. ગુરુદેવ જગાડતા મારે બધો અવસર મળી ગયો છે, હવે તો તું કર એટલી વાર છે, તું સાવધાન થા, તું દેહની દેહાત્મ બુદ્ધિ આધાર બુદ્ધિ છોડ, સંયોગની સંયોગીપણાની બુદ્ધિ છોડ, રાગ થાય છે તો રાગ તે હું એવી રાગની આત્મબુદ્ધિ છોડ, જો જીવ તૈયાર હોય ત્યાં પણ એ તું તૈયાર ન થાય તો, એમ પ્રશ્ન ઉઠાવ્યો છે 214માં. અહીંયા કહે છે કે જો જીવ તૈયાર હોય તો વિભાવ તૂટી જાય છે, મિથ્યાત્મક વિભાવ પહેલો તૂટી જાય છે. મોટામાં મોટો જીવને અનંતકાળ પરિભ્રમણ થાય એવો કોઈ વિભાવ ભાવ હોય તો એ મિથ્યાત્મને અજ્ઞાનનો વિભાવ ભાવ છે, શ્રદ્ધા જ્ઞાનનો વિપર્યાસ એ સૌથી મોટો વિભાવ ભાવ છે. જો તું તૈયાર થાય તો વિભાવ તૂટી જાય એવું છે, એટલે શ્રદ્ધા અને અજ્ઞાન, મિથ્યા શ્રદ્ધા અને અજ્ઞાન છૂટી જાય એવું છે, તૂટી જાય એવું છે. હે, મહિમા કર્યો છે, બોલ જ ગુરુદેવના મહિમાનો છે. વચનોથી એવો ભાવ આવ્યો છે. ગુરુદેવ પોતે કહે છે ને, ગુરુદેવની વાણી મંગળ છે, ગુરુદેવનું દ્રવ્ય મંગળ છે, સ્થાન મંગળ છે, આ ક્ષેત્ર મંગળ છે, બધું મંગળ જ છે. એટલે પાપનો નાશ કરનારું, આત્માના કલ્યાણમાં પવિત્રતાને લાવનારું એવું નિમિત્ત જેનામાં છે. સેંકડો વર્ષોનો ઉપલબ્ધ જૈન સાહિત્ય તપાસવામાં આવે તો અધ્યાત્મ વિષયની અભિવ્યક્તિ ગુરુદેવના પ્રવચનોમાં આવી છે એ ઉપલબ્ધ સાહિત્યમાં નથી. વીણાવાનીને એટલે પેથીએ પેથીએ તેલ નાખે એમ નહીં, વાળે વાળે તેલ નાખે એવું સ્પષ્ટ. જીવને પોતાની દરકાર, પોતાના હિતની દરકાર નથી. ક્યાં જવું છે એની ચિંતા નથી, ક્યાં જઈશ એની એને ચિંતા નથી. પોતાનો હિત પોતે ન કાળજી કરે તો બીજો કોણ કરે? કરે તો પોતે કરી શકે એવું છે, ન કરે તો પોતે ન કરે સ્વતંત્ર છે, કરવામાં સ્વતંત્ર છે, નહીં કરવામાં પણ પોતે સ્વતંત્ર છે. જો જીવ તૈયાર હોય તો મિથ્યાત્મ અને અજ્ઞાનનો મોટો વિભાવ તૂટી જાય છે, અથવા તૂટી જાય એવો પ્રત્યક્ષ મહાપુરુષનો યોગ છે એમ કહેવું છે. સ્વભાવ પ્રગટ થઈ જાય છે, વિભાવ તૂટી જાય છે અને સ્વભાવ પ્રગટ થઈ જાય છે. સમ્યક દર્શન અને પોતાના આત્મજ્ઞાનમાં પોતાનું સ્વરૂપ પ્રગટપણે અનુભવ ગોચર થાય છે ત્યારે સ્વભાવ પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. સ્વભાવ તો પ્રગટ જ છે, પ્રગટ અપ્રગટની અપેક્ષા પણ જેને લાગુ પડતી નથી એવો એથી આગળ જઈને પ્રગટ છે સુપ્રીમ. પણ કોને? કે અંતર્મુખ થઈને અવલોકે તેને. જે છે વસ્તુ તો પ્રસિદ્ધ પડેલી છે, પ્રસિદ્ધ સુસિદ્ધ પ્રસિદ્ધ વિશુદ્ધ સુસિદ્ધ એ તો સિદ્ધ નો સમૂહ જે સિદ્ધાલયમાં છે એમની પૂજા કરી છે, ભલે બિરાજે છે બધા સિદ્ધ પરમાત્માઓ સિદ્ધાલયમાં, પણ એમને શ્રુત જ્ઞાનમાં અને મતિ જ્ઞાનમાં હેઠે ઉતારીને પૂજા કરવામાં આવે છે. ઓકે, આ પ્રસિદ્ધ સુસિદ્ધ તારો અનંત સિદ્ધની પર્યાય પ્રગટ થાય એવો પ્રસિદ્ધ વિશુદ્ધ તો જ સુસિદ્ધ છો. ત્યાં એની પૂજા કરવી છે, આની પૂજા કરવી નથી, આ ગડબડ છે. સ્વભાવ પ્રગટ થઈ જાય છે, અવસર ચૂકવા જેવો નથી. આ માર્મિક વાત કરે છે. કેમ કે કેટલાય તો ગુરુદેવની વિદ્યતામાં દેહનો ત્યાગ કર્યો, આયુષ પૂરા કર્યા, ત્યાર પછી અચાનક ગુરુદેવનું આયુષ પૂરું થયું. ક્યારે કોનું આયુષ પૂરું થશે એ કોઈને છદ્મસ્થને કંઈ ખબર પડતી નથી. કોઈને ખ્યાલ આવી જાય પણ એક્ઝેક્ટ અત્યારે જ પૂરું થશે એમ કાંઈ ખ્યાલ આવતો નથી. એટલે જે કાંઈ હાથમાં સમય છે, જેમ ખોવાયેલી ચીજ ભલે ઘરમાં ખોવાઈ હોય તો પણ ન જડે તો નકામી ચીજ થઈ જાય છે, પછી જરૂર વખતે કામમાં આવતી નથી. પણ ખોવાયેલી ઘરમાં પડી છે ને, પણ શું કામ ને, ઘરમાં ખોવાયેલી પણ ઘરમાંથી જડતી નથી. તો એની જરૂર ઊભી થઈ ત્યારે તો એ ઘરમાં હોવા છતાં નહીં હોવા બરાબર છે. એમ આયુષ પૂરું થાય એ પહેલા પોતાની ચીજ પોતાના અનુભવમાં ન આવે, અનુભવના કામમાં, આનંદ ને શાંતિના કામમાં ન આવે, અંદર સુખ ભર્યું છે એ સુખના અનુભવમાં ન આવે, એ તો નહીં હોવા બરાબર છે. અને પછી તો એ ખોવાઈ ગઈ, એ ખોવાઈ ગઈ પછી જડવાનો પ્રશ્ન રહેતો નથી. અહીંયા સંઘની મનુષ્ય પંચેન્દ્રિય થયો, દેવગુરુ શાસ્ત્રનો યોગ થયો ને પરવા કરી નહીં, દરકાર કરી નહીં, તો પછી પાછળથી તું દરકાર કરવાનો છો એ વાત તો બની શકવાની નથી. કેમ કે પછી એ દરકાર નહીં કરી એને કારણે જે કાંઈ કર્મનું નિબંધન થયું, પ્રમાદને કારણે જે કર્મ બંધાણા, પ્રમાદ એટલે ઉપેક્ષા કરી, એ તને ફરીને દેવગુરુ શાસ્ત્રનો યોગ નહીં થાય એવી પરિસ્થિતિમાં મૂકશે, પછી તો ત્યાં કાંઈ તને પત્તો લાગવાનો પ્રશ્ન રહેતો નથી. કેટલી કાળજી માગે છે એ પ્રશ્ન વિચારણીય છે, વિચારવા યોગ્ય છે, અને એનું મંથન ચાલુ જોઈએ. પર્યાય પર્યાય જાગૃતિ ઊભી થાય, ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે ઉદય ઉદય જાગૃત થાય હિત હિતના વિષયમાં, તો એનું હિત સધાય ને નહીતર બફમમાં ને બફમમાં કાળ નીકળી જાય. આયુષ પૂરું થતાં વાર લાગતી નથી. વૃદ્ધાવસ્થા આવે છે ને એમ જ લાગે છે કે બસ આવી ગઈ વૃદ્ધાવસ્થા, પણ આવી જ જાય ને, તું બફમ માર્યો છો, તું પ્રમાદ માર્યો છો, બાકી કાળ કાળનું કામ કરે જ જાય છે, એને કોઈ રોકી શકતું નથી. અહીંયા તો સ્પષ્ટ વિષય લીધો છે કે ગુરુદેવના વચનો એવા છે કે જીવનું મિથ્યાત્મને અજ્ઞાન અવશ્ય મટે, એનો સિદ્ધ સમાન સ્વભાવ પ્રગટ અનુભવ ગોચર થાય, પોતાની પાત્રતા તૈયાર કરે એટલી જ વાર છે, એથી વધારે વારે માં નથી. અને ક્ષણ માત્રમાં પાત્રતા તૈયાર થાય એવી પાત્રતાની સ્થિતિ હોય છે. પોતાનું હિત કરવું છે એવી જે તીવ્ર વૃત્તિ, મારે મારું હિત કરી જ લેવું છે એવી જે મજબૂત વૃત્તિ છે, દ્રઢ વૃત્તિ છે, એ સ્વયં પાત્રતા સ્વરૂપ છે. આટલી વાર છે. કેટલી પાત્રતામાં વાર છે કે પોતાના હિતની વધુમાં વધુ ઉત્કૃષ્ટપણે ગરજ થવી, ગરજવાન થઈ જવું એના માટે ઉત્કૃષ્ટ પાત્રતા છે. જેટલી ગરજ એટલી પાત્રતા, એ પાત્રતાનું માપ છે, એનું મીટરથી માપ છે. કેટલી વાર લાગે એમાં, બહારમાં એક કામ કરવું હોય તો ગમે એટલી એ કામ કરવા માટે ગરજ બતાવે, એને મન થી હોય કે આ કામ મારે કરવું છે તો ગરજ બતાવીને પણ કામ કરી દે, એટલું પણ પ્રયોજન એને ભાષણ નથી એટલે પાત્રતા ઉત્પન્ન થઈ નથી. પાત્રતા ઉત્પન્ન થઈ નથી એટલે ગુરુ વચનો તૈયાર હોવા છતાં એને અસર કરતા નથી. સિદ્ધિ વાત એ છે. છેલ્લો ટુકડો બહુ માર્મિક છે કે અવસર ચૂકવા જેવો નથી. જે તક મળી છે અવસર છે એટલે અહીંયા તક લેવી છે. જે તક મળી છે એ તક છોડવા જેવી નથી. એમાં કે છે ને અવસર ચૂક્યા મેવલા, આ વરસાદ આવ્યો આમાં કઈ વાવણી થાય, હવે આ વરસાદ થાય એમાં કઈ વાવણી થાય ને ઉગ્યું વાયું તું કે દીનું બળી ગયું, હવે એના ઉપર વરસાદ પડે તો કઈ ફરીને એમાંથી અંકુરો ફૂટે નહીં. એ જેમ નકામું છે એમ તારી સુધબુદ્ધ ગુમાવ્યા પછી દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષો જગતમાં સદાય વિદ્યમાન રહેશે તો પણ તું અવસર ચૂકી ગયો, તો એ રહ્યા તો તારે શું કામના છે? તારે કોઈ કામના નથી. જે જે ઉદયમાં જીવને એમ લાગે, જે પ્રકારનો ઉદય છે એમાં જીવને એમ લાગે કે હું છું તો કેટલાક કાર્યો થાય છે કે કરી શકું છું ને નહીં તો ન થાય, અને એને લઈને એને જો રોકાવું થતું હોય તો એને એમ વિચારી લેવું કે તું નહીં હોય ત્યારે શું થશે. વિચારવા જેવો વિષય કે કોઈને કઈ એવો દસ્તાવેજ લઈને કોઈ આવતું નથી કે આટલો કાળ તો તારો નક્કી છે. ગમે એવું તંદુરસ્ત શરીર હોય રાતે રાણ જેવું ફૂ થતા વાર લાગતી નથી. એમ નથી કે માંદગી આવવી જરૂરી છે. તો પછી જે અનિશ્ચિત કાળના આયુષ્ય વચ્ચે પોતે ચાલી રહ્યો છે એમાં હું નહીં હોય તો પણ શું થવાનું છે કે કોઈ એની પાછળ કોઈ મરવાનું છે એમ છે? બધા જીવવાના છે પોતાના આયુષ્ય પ્રમાણે, પોતાના પૂન લઈને જે આવ્યા છે પોતાની અનુકૂળતા પ્રમાણે, પોતાના પૂન અનુસાર અનુકૂળતાઓ પ્રતિકૂળતાઓ વેઠશે પામશે અને એનું જીવન ચાલવાનું છે. પણ પોતે પોતાનું હિત ચૂકીને રોકાય એ કરવા જેવું નથી. પોતાના પરિણામ ન ચાલે તો ઉપર છલી વૃત્તિથી નિષેધ આવીને કચવાતા મને પ્રવેશ કરે તો રસ્તો રેડાય નહીં. કચવાતા મને જો જાય તો રસ રેડાય નહીં, નહીતર ઉલજીને પડે તો આખે આખો હલવાય જાય. એ રસ ચડેલો ઉતારવો મુશ્કેલ પડે. જે સંયોગના રસે જે તે પ્રસંગમાં પ્રવર્ત્યો એ રસ ચડી ગયો, એ ઝેર ખવાઈ ગયો, એ ઝેર ઉતારવું મુશ્કેલ છે. પાછું એનો પુરુષાર્થ જુદો જોશે, એનો ખર્ચ કરવો પડશે. પુરુષાર્થ એ કઈ મફતનું ચડ્યું નથી ને મફતનું ઉતરવાનું નથી. તે પુરુષાર્થ રેડ્યો છે, એથી વધારે પુરુષાર્થ રેડીશ તેથી વારો આવશે. ત્યાં સુધી શિથિલ રીસ્તો પણ વારો આવશે નહીં. આમાંથી સવાલમાં જવાબ મળે છે કે ઘણા મનુષ્યો જેવો એમ વિચારે છે કે ભાઈ આપણે વાંચીએ છીએ વિચારીએ છીએ પણ કેમ કામ થતું નથી? આ પ્રયોજનભૂત વિષય વાંચીએ છીએ વિચારીએ છીએ, બહુ મુદ્દાનો વિષય સામે આવ્યો છે પણ કેમ કંઈ કામ, પુરુષાર્થ કેમ ચાલતો નથી કે કેમ કંઈ કામ એનું ફળ પરિણામ દેખાતું નથી, રિઝલ્ટ દેખાતું નથી? કે ભાઈ તે ભૂતકાળમાં કેટલા રસે કેટલો ઊંધા પુરુષાર્થથી કેટલે ક્યાં ચડી ગયો છો એનો કોઈ દી હિસાબ કિતાબ ને ટાળો મેળવ્યો છે કાંઈ? ત્યારે અત્યારે જે તારો સામાન્ય વાંચન વિચારમાં જે પુરુષાર્થ ચાલે છે એ એનાથી આગળ નથી, એનાથી ઉત્કૃષ્ટ નથી, એનાથી જોરદાર નથી. તો અહીંયા જેટલો ઊંધો પુરુષાર્થ જેટલો કર્યો એનાથી વધારે જોરદાર થશે, તેથી એની અસર ભૂંસાશે અને ત્યારે તારું કામ થશે. શ્લોકો બ્લોક વાંચન વિચારશે, કામ નથી થતું. એનું એ કારણ છે કે ઊંધું જોરથી કરે છે અને હળવું કરવામાં જોર આવ્યું નથી, અને એથી વધારે જોરની જરૂર છે. શુભાશુભ બે એટલું અશુભ નહીં, શુભ ના રસાઈ ચડી ગયો છે અને અશુભ ના રસાઈ ચડી ગયો છે. બે રસ, બે વિભાવ રસ છે, બે ને તોડવા પડે છે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, તે અશુભ છેદતા શુભ પાળતા ઉપજે મોક્ષ સ્વભાવ. એમ નથી કહ્યું, બે ના બે ના રસ ને છેદે ત્યારે એને શુદ્ધ રસ ઉપજે છે, આત્મરસ ઉપજે છે. કેમ કે બે અનાત્મરસ છે. એ છે ને કે દર્શન મોહ છે, દર્શન મોહ નું કારણ છે, દર્શન મોહ રૂપી ગોદડું ઓઢ્યું છે. અપાત્રતા કહો કે દર્શન મોહ નું આવરણ કહો, બે એક છે. પાત્રતા કહો કે દર્શન મોહ ને ગાળ્યો છે એમ કહો, બે એક જ વાત છે. ઉપદેશ નોંધમાં શ્રીમદજીએ લીધું છે કે પાત્ર જીવે ધોતિયા જેવું વસ્ત્ર ઓઢ્યું છે એટલે સ્ત્રી ગુરુના ઉપદેશની લાકડી એને વાગે છે. જ્યારે અપાત્ર જીવે ગોદડા જેવું ઓઢ્યું છે જાડું કે એને સ્ત્રી ગુરુના ઉપદેશની લાકડી વાગતી નથી. પાત્ર ખૂટી હોય ને ગોદડું ઓઢ્યું હોય, ખૂટી મારે એને કાંઈ અસર કરે નહીં, એવી પરિસ્થિતિ થાય છે. અને તપાસે તો એને સમજણ પડે એવું છે, પોતાની હાલત તપાસે તો એને સમજણ પડે એવું છે કે બરાબર છે, વાત જોરદાર છે પણ અહીંયા અસર થતી નથી. એ કોઈ અનુચિત વેણ કહી દે તો અંદરથી બેઠો થઈ જાય, એવું બોલે કે અમારા રૂવાડે રૂવાડે આગ લાગી છે, શું કે અમારા હૃદય ઉપર તમે સીધો ઘા કર્યો છે, અમારું હૃદય કાપી નાખ્યું. એક ઓલા વેણની એવી એને અસર થાય, એ વચન પૂતગળ છે. આ શ્રી ગુરુની વાત એ પણ વચન પૂતગળ છે, પણ જ્યાં પોતાની જાતને સામેલ કરે છે અંદર ત્યાં એને એટલી બધી અસર થઈ આવે છે કે એના માટે એને અસર કરવું એવો વિકલ્પ કરવો પડતો નથી. અસર લાવવા માટે કોઈ વિકલ્પ કરવો પડે છે? અહીંયા તો પુરુષાર્થ કરવા માટે હું વિકલ્પ કરું કે નહીં, હું મારે તો પહેલાં વિકલ્પ આવે કે નહીં, મારે પહેલાં વિકલ્પ કરવો જોઈએ કે નહીં, એમ પ્રશ્ન કરે છે. અહીંયા એને લાગતું નથી ને પોતાની જાતને સામેલ કરતો નથી. સીધી વાત અને પોતાના એટલે વાત તો વાત તો પોતાને સમજવાની છે, મુખ્યપણે તો વાત પોતાને સમજવાની છે. કોઈના લક્ષે પોતાને લાભ નથી કાંઈ, બીજા હિત કરશે તો પોતાને લાભ નથી, બીજા હિત નહીં કરે તો પોતાને નુકસાન કે લાભ નથી. એટલે બીજાનું લક્ષ કરવું તો બેકાર છે. આવી ખુલ્લી વાત છે. અનંતકાળથી જીવને અશુભ ભાવની ટેવ પડી ગઈ છે એટલે તેને અશુભ ભાવ સહજ છે. વળી શુભને વારંવાર કરતા શુભ ભાવ પણ સહજ થઈ જાય છે અથવા સહજ થઈ શકે છે. પરંતુ પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો જીવને ખ્યાલ આવતો નથી અને ખબર પડતી નથી. ઉપયોગને સૂક્ષ્મ કરીને સહજ સ્વભાવ પકડવો જોઈએ. અહીંયા જે બોલ છે એ ગુરુદેવના મહિમાનો બોલ છે. કોઈ જેનું સ્થાન ન પૂરી શકાય એવી છે એમ કેવું છે. અવસર ચૂકવા જેવો નથી, ગુરુદેવ બિરાજમાન હતા. પ્રત્યક્ષ સત્પુરુષ નો યોગ છે એ પ્રકાર, એ સ્થાન બીજી કોઈ રીતે મુમુક્ષુના હિત માટે બીજો એથી ઉત્કૃષ્ટ યોગ નથી. બીજો એથી ઉત્કૃષ્ટ યોગ નથી એમ કે એમ કે શુભ ની પણ ટેવ પડી જઈ શકે છે. અશુભ તો સહેજ છે જીવને, પણ વારંવાર શુભ કરે, નિવૃત્તિ હોય, પ્રવૃત્તિ છોડી દીધી હોય, જો પ્રવૃત્તિમાં શુભ વિશેષ છે તો શુભ યોગ ની પ્રવૃત્તિમાં વિશેષ જીવ રહે અને એની ટેવ પડી જાય એમ બનવા જોગ છે. પણ એથી કાંઈ એને લાભ થઈ જાય છે એમ ન લેવું. એમ શુભ અને અશુભ એ કાંઈ કોઈ વિશેષ વાત નથી એનાથી, એ પણ સહજ થઈ જાય છે. પણ પોતાનો સહજ સ્વભાવ છે એ ખરેખર તો ગ્રહણ કરવાનો છે, એ કોઈ ત્રીજી વાત છે. અશુભ અને શુભ થી કોઈ ત્રીજી વાત છે એમ ધ્યાન ખેંચ્યું છે. એ સ્વભાવ ગ્રહણ કરવો જોઈએ, સ્વભાવ પકડવો જોઈએ. અશુભ છોડીને શુભ માં રહી જાય એટલું પર્યાપ્ત નથી. પોતાનો અગાધ ગંભીર જ્ઞાયક સ્વભાવ પૂર્ણ રીતે જોતા આખો લોકાલોક ભૂત ભવિષ્યની પર્યાય સહિત સમય માત્રમાં જણાઈ જાય છે. કેવળ જ્ઞાન થઈ જાય છે ને. પોતાનો અગાધ ગંભીર જ્ઞાયક સ્વભાવ છે એને પૂર્ણ રીતે જોતા એટલે એને પૂર્ણ રીતે અનુભવતા પરિપૂર્ણ પણ એમાં એકાગ્ર થતા એ જ્ઞાયક સ્વભાવમાંથી જે જ્ઞાનની દશા પ્રગટ થાય છે એ કેવળ જ્ઞાનની દશા છે. અને એમાં લોકાલોક આખું ત્રણેય લોક અને ત્રણેય કાળ ભૂત ભવિષ્યને વર્તમાન સર્વ પર્યાયો સહિત સર્વ દ્રવ્યો એની સર્વ પર્યાયો સહિત સર્વ દ્રવ્યો એના સર્વ ગુણધર્મો સહિત એક જ સમયમાં સમય માત્રમાં પ્રત્યક્ષ થઈને જણાઈ જાય છે. પ્રત્યક્ષ એનું પ્રતિબિંબમાં આવી જાય છે. શેના ઉપર આ વાત લીધી છે કે જીવનો સર્વજ્ઞ સ્વભાવ હોવાને લીધે એને સર્વ જાણવાની વૃત્તિ રહ્યા કરે છે. છાપામાં દુનિયાભરના સમાચાર આવે છે, રેડિયોમાં આવે છે, ટીવીમાં આવે છે, જે જે સમાચારના સાધનો છે એમાંથી સમાચાર મળે છે. અને એ સમાચારનું જાણવું અથવા દુનિયામાં થઈ રહેલા ફેરફારોનું જાણવું, પ્રસંગોનું જાણવું, એ જાણવાની સહજ આતુર વૃત્તિ, જિજ્ઞાસુ વૃત્તિ, આકાંક્ષિત વૃત્તિ સહજ જ જીવને રહે છે. અને એ જાણવું, એ વધારે જાણવાની વૃત્તિવાળા પછી એ જાણવા માટે જે તે ક્ષેત્રમાં પણ જાય છે ત્યાં જઈને જાણીએ. હવે કાશ્મીરનું વર્ણન સાંભળ્યું પણ કાશ્મીર જોઈ આવીએ, અમેરિકાનું વર્ણન સાંભળ્યું પણ અમેરિકા જાતે જઈ આવીએ. તો એ જાણવાની કુતૂહલ વૃત્તિ જેને કહે છે, એ કુતૂહલ વૃત્તિ કેમ છે જીવને બધું જાણવું, બધું જાણવું, ઘણું જાણવું, સર્વ જાણવું. અભિપ્રાયમાં તો સર્વ જાણવાની કુતૂહલ વૃત્તિ છે, કાંઈ અજાણ્યું ન રહે એવી કુતૂહલ વૃત્તિ છે. કારણ શું છે? કારણ એનો સર્વજ્ઞ સ્વભાવ છે. જેમ જીવને સુખ જોઈએ, પૂરું સુખ જોઈએ એવી વૃત્તિ છે એનું કારણ કે એનો પરિપૂર્ણ સુખ એ એનો સ્વભાવ ને એ એનું સ્વરૂપ છે. એટલે એને એ જોઈએ સહજ જ પણે. રીત એની પાસે ઉલટી હોય તો એ મેળવવાને બદલે ખોવે છે. જેમ કે કેવળ જ્ઞાન સ્વભાવ પ્રાપ્ત કરવાની વિધિ અને રીત પ્રાપ્ત ન કરે અને જાણવા માટે જ્યાં ત્યાં દોડે તો જ્ઞાનાવરણને બાંધે છે. જે જીવ આત્માને જાણ્યા સિવાય, કેવળ જ્ઞાન સ્વભાવી આત્માને જાણ્યા સિવાય જે જીવ જગતની રચના જોવા માટે વિશેષ પ્રયત્ન કરે છે કે આ બધું જગતમાં કેમ ચાલી રહ્યું છે, એ જીવ બંધાય છે. શ્રીમદજી એ વચન લખ્યું છે, આત્માને જાણ્યા વિના જગતની રચના જાણવા જનાર પ્રાય બંધાય છે. પ્રાય શબ્દ મધ્યસ્થપણે લખવાની શૈલી હતી, પણ એ નિયમથી બંધાય છે. પ્રાય બંધાય એટલે કદાચ બંધાય ને કાયા કદાચ ન બંધાય એમ નહીં, પણ આત્મજ્ઞાન કર્યા વિના જાણવા જાય એ બંધાય બંધાય ને એમ. આત્મામાંથી આત્મિક સુખ લેવાને બદલે બહાર સુખ લેવા જાય તો બંધાય બંધાય ને બંધાય. તો જ્ઞાનાવરણથી જ્ઞાનને ખોવે છે અને દુઃખનું આવરણ ઉભું થતા સુખને ખોવે છે. લેવા જાય છે જ્ઞાન ને સુખ, ઉલટાનો એ ખોઈ બેસે છે. એ પરિસ્થિતિ ઉભી થાય છે. કેમ કે એને જે ખોટો ઉપાય ને ખોટું સાધન અપનાવ્યું, એ અંગેનો સાચો ઉપાય ને સાચું સાધન ગ્રહણ કરવું જોઈએ, એના બદલે ખોટો ઉપાય ને ખોટું સાધન એને હાથમાં લીધું, એટલે લાભ થવાને બદલે નુકસાન થયું. અહીંયા પણ એ અપેક્ષામાં બહુ છે. છે તો પહેલા વચનની અંદર આત્મ સ્વરૂપ કેટલું અગાધ ગંભીર અને પૂર્ણ જ્ઞાન સ્વભાવ વાળું છે એવો સ્વરૂપ મહિમા બોલ છે, પણ એ અહીંયા અપેક્ષા છે કે વધારે જાણવાની આકાંક્ષાથી બસ થાવ. હું જે રીતે વધારે જાણવા માટે અન્ય જ્ઞેયો તરફ તારા ઉપયોગને લંબાવે છો એ પ્રકારની તારી જે આકાંક્ષા છે એ આકાંક્ષા એ પ્રકારની હોવી જોઈએ નહીં, એનાથી તું અટકી જા. બસ થાય એટલે એનાથી તું અટકી જા. વધારે જાણવાની આકાંક્ષાથી બસ થાવ. સ્વરૂપ નિશ્ચળ જ રહેવું યોગ્ય છે, સ્વરૂપમાં સ્થિર રહેવું, સ્વરૂપમાં લીન રહેવું એ જ યોગ્ય છે. કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા છે, પૂર્ણ જ્ઞાન સ્વભાવી જ્ઞાયક આત્મા છે, એમાં લીન રહેવું તે પૂર્ણ જ્ઞાન પ્રગટાવવાનું સાધન ને ઉપાય છે, એ માર્ગ છે. એ માર્ગ છોડીને તું બીજી રીતે વધારે જાણવાની આકાંક્ષામાં જા છો તો તારું જ્ઞાન છે અવરાશે. ખાલી એક ચર્ચા ચાલે કે સામાન્ય રીતે એમ કહેવાય કે શાસ્ત્ર વાંચવાથી જ્ઞાનાવરણીનો સૂક્ષ્મ થાય અને જ્ઞાન ખીલે. ખરેખર એ વાત સાચી નથી. કેમ કે શાસ્ત્ર શું કે પરદ્રવ શું, પર પદાર્થને અવલંબતા જ્ઞાનને જ્ઞાનાવરણીનો બંધ થાય છે. જ્ઞાનાવરણીની નિર્જરા નથી થતી પણ જ્ઞાનાવરણીનો બંધ થાય છે એનાથી. તો એ તો નિશાળના ચોપડામાં જશે ને વિદ્યાર્થી એકડો ઘૂંટતો ઘૂંટતો એન્જિનિયર થઈ જાય છે. તો એ ચોપડા વાંચવાથી થયું, જ્ઞાન ઉઘડ્યું એમ છે? ભ્રાંતિ તો એમ થાય એવી છે. જગતની રચના અસત્યનો આગ્રહ કરાવે એવી છે. જુઓ પણ હજારો માણસો પુસ્તકો વાંચતા વાંચતા ને ભણતા ભણતા જે નાની ઉંમરમાં જ્ઞાનનો ઉઘાડ હતો એના કરતા મોટી ઉંમરમાં જ્ઞાનનો વિશેષ ઉઘાડ જોવામાં આવે છે, અને એમાં વચ્ચે પુસ્તકોનો નિમિત્ત જોવામાં આવે છે, શાસ્ત્રોની શિક્ષણનું નિમિત્ત જોવામાં આવે છે. તો પર પદાર્થને પરસત્તાને જ્ઞાન અવલંબે અને જ્ઞાન ઉઘડે એ વાત સાચી નથી, ખોટી વાત છે. ખરેખર તો ત્યાં જ્ઞાનાવરણીનો નવો બંધ થાય છે, પણ આ પૂર્વનો ઉઘાડ દઈને આવ્યો છે એટલે ઉઘડ્યું છે. જેમ પૈસા રળવા જાય ને પાપ કરે ને પૈસા રળે, શું ખોટું બોલે જૂઠું બોલે હિંસા કરે અથવા પ્રમાણિકપણે, પણ એ પાપના જ પરિણામ છે, રળવા જવાના પરિણામ જ પાપના પરિણામ છે. તો પાપ ભાવ કરે અને એ પુણ્ય પૈસા મળવા, એ તો પુણ્ય યોગ છે, અંદરમાં ઉદય પુણ્યનો છે. પાપનો ઉદય હોય તો દુકાને જાય ને કારખાનું નાખે તો ખોટ જાય, પાપનો ઉદય હોય તો કઈ પ્રવૃત્તિથી લાભ જ થાય એવું કઈ નથી, તો પૂર્વકર્મના ઉદય અનુસાર છે. પણ દુનિયા એમ જોવે છે કે આ કર્યો ને આમ મળ્યો, ખોટી વાત છે, વાત સાચી નથી. એમ અહીંયા કે છે કે તું સ્વરૂપ નિશ્ચળ રહે તો તને પૂર્ણ જ્ઞાન ખીલે. કેવું પૂર્ણ જ્ઞાન ખીલે? કે એક સમયમાં લોકાલોક જણાય એવું તો અહીંયા તારા પુણ્ય યોગથી બનવાનું નથી. બોબો તો અમેરિકા સુધી જઈશ, પૃથ્વીના ગોળા ગોળો કે છે ત્યાં સુધી જઈશ, ગોળો છે નહીં પણ ગોળો કે છે ત્યાં સુધી જઈશ, આથી વધારે તો કઈ છે નહીં. સ્વર્ગના વર્ણન ને નર્કના વર્ણન આવે છે ત્યાં જવાની કઈ શક્યતા છે કઈ નહીં. મનુષ્ય તો અઢીદ્વીપની બહાર નથી જઈ શકતો, મનુષ્ય લોકમાં મધ્ય લોકમાં જ મને અઢીદ્વીપની બહાર નથી જતો, માનુષ્ય તો પર્વતથી હદ આવી ગઈ. પણ જો કેવળ જ્ઞાન થાય તો એ જ મનુષ્ય પોતાનામાં નિશ્ચળ રહીને લોક આ લોકને જાણી લે છે, કોઈ ચીજ જાણવાની બાકી રહેતી નથી. વર્તમાન તો એનું જણાય જાય છે પણ અનંત ભૂતકાળ અનંત ભવિષ્યકાળ બધું જણાય જાય છે, આગળનું ને પાછળનું કોઈ વાત એને જાણવાની બાકી રહેતી નથી. માટે એ એવું જ્ઞાન પ્રગટ થાય એ રસ્તો પકડતો બહારમાં વધારે જાણવાની આકાંક્ષા રાખવા જેવી. કેવળ જ્ઞાન ની શક્તિ છે. પ્રતિબિંબ પડે છે જેમ પાણીમાં કાંઠે રહેલા તળાવના કાંઠે રહેલા વૃક્ષોનું તળાવના પાણીમાં પ્રતિબિંબ પડે કે નહીં, બસ આ પ્રતિબિંબ છે, બીજું કાંઈ નથી. જાણવું એ શું ચીજ છે? પર પદાર્થનું જાણવું એ શું ચીજ છે? કે જ્ઞાનમાં પર પદાર્થનું પ્રતિબિંબ છે, બીજું કઈ નથી, ખાલી પ્રતિબિંબ છે, બસ કઈ પ્રક્રિયા નહીં. બિંબ બિંબમાં ને પ્રતિબિંબ પ્રતિબિંબમાં, કઈ નહીં. આ કઈ કરે નહીં, આ ત્યાં જાય નહીં, અહીંયા આવે નહીં, કઈ થાય નહીં, કોઈ ક્રિયા નહીં. ક્રિયા તો અહીંયા પોતાના જ્ઞાયક સ્વભાવમાં લીન રહેવાની ક્રિયા, બસ બીજું કઈ નહીં. એવું લીન રહેતા જે સકળ વિમળપણું સર્વથા નિર્મળપણું જે પ્રગટ થયું એની અંદર પ્રતિબિંબ પડે છે જગતના પદાર્થો. અરીસો કહેતો નથી કે એ જગતના પદાર્થો મારામાં તમે આકૃતિ ઉભી કરો, કે અરીસો જાતો નથી આકૃતિ ઉભી કરાવવા માટે કોઈ પદાર્થની નજીક. એ તો સ્વયં જ એનો સ્વભાવ છે કે જેને લઈને એમાં આકૃતિ સામેથી જ આવે, એની આકૃતિ પડી જ જાય, એ પોતાના કારણે છે. એમ પરપ્રકાશક પણ એ પોતાની શક્તિ છે, જેમ સ્વપ્રકાશક પણ પોતાની શક્તિ છે, એમ જ પરપ્રકાશક પણ એ પોતાની શક્તિ છે. સપર પ્રકાશક શક્તિ અમારી નિજ રૂપા પર રૂપા ભાસી, બનાસીદાસે ગાયું સમયસાર નાટક. સપર પ્રકાશક શક્તિ અમારી નિજ રૂપા પર રૂપા ભાસી, એ પરને જાણે પર રૂપે હોય નહીં એમ ભાસે છે પણ અમારી શક્તિ છે એમ કે છે. નિજ સ્વરૂપમાં નિજ સ્વરૂપમાં નિજને જુએ છે અને પરભાષણમાં પરને જોવે છે કે જાણે પર રૂપે થઈ ગયું હોય. પર રૂપા ભાષી જ્ઞાનપણે પર રૂપે ભાષ્યમાન થાય છે. આ દેહ મારામાં છે, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે, દેહની પીડા જીવને પોતાને મારામાં થતી જણાય છે, એ પરરૂપનું ભાષણ પોતામાં થઈ ગયું એને. પણ એ તો એની સ્વપર પ્રકાશક શક્તિ છે એમ, વસ્તુ વસ્તુમાં છે, બે પોતપોતામાં છે, કોઈનામાં કોઈ જતું નથી. પર પ્રકાશ પણ શક્તિ પોતાની છે, પરનું એમાં કાંઈ નથી એમ લેવું. પરનું એમાં કાંઈ નથી, જે કાંઈ છે તે પોતાનું પોતામાં સર્વસ્વ પોતાનું જ છે, બીજાનું કઈ માં નથી. અગાધ એટલે લિમિટ વગર નો, હદ વગર નો, બેહદ મર્યાદા વગર નો. ગાધ એટલે જેનો નીચે તાગ આવતો નથી. ગાળ કાઢો, ગાધ કાઢો, તાગ નીચેથી. જેનો નીચે તળિયું નથી, કેવો નાયક સ્વભાવ છે કે જેને કોઈ નીચે તળિયું નથી. અચિંત છે, લંબાવે જાય ચિંત, કેટલો કેટલો કેટલો, જેની કોઈ હદ નથી એટલો. અને ગંભીર એટલે બહાર દેખાતો નથી. આટલો મોટો ને આટલો માન હોવા છતાં બહાર દેખાતો નથી, એની ગંભીરતા છે. જેમ કોઈ માણસ કે ભાઈ આ પાય બહુ સાદા સીધા દેખાય છે, તો કઈ સાધારણ માણસ, ગરીબ માણસ છે કે ભાઈ કરોડપતિ માણસ છે, પણ પૈસા હાચવવાની એની ગંભીરતા છે. બાર માં ક્યાંય ડોર ને દંડાટ કરતો નથી. આપણે ગયા હતા ને વડવા, વૃદ્ધ માણસ મળ્યા હતા, ત્યાંના દીકરા કરોડપતિ છે. એની ટંકડી બેગ જુઓ તો એ 50 વર્ષ પહેલા ની નાની એવી, એના ઉપર એનું નામ લખેલું હતું હાથેથી, ઓઇલ પેન્ટ ના અક્ષર તે હાથેથી લખેલું હતું. કપડા જુઓ તો ખાદી ના કપડા પહેર્યા, ગળી ન દીધી હોય એટલે થોડા પીળા તો લાગે, સ્વાભાવિક છે. ઉંમર મોટી હતી, માથે વાળ રાખવાનો સવાલ નથી, મુંડન હોય માથે, વૃદ્ધ અવસ્થા હોય, સાધારણ કપડા હોય, સાધારણ દેખાવ હોય, શરીરે કરતલી પડી હોય. વૃદ્ધ માણસ છે, આશ્રમમાં રહેતા હશે, બધા વૃદ્ધાશ્રમમાં રહેવાને બદલે આશ્રમમાં રહેતા છે. છોકરા બધા કરોડપતિ હતા, ઓળખાણ નીકળી થોડી. કેમ આ કઈ દેખાવ નથી, ગંભીર માણસ છે, દેખાવ નહીં કરે કઈ. એમ આત્મામાં આનંદ જ્ઞાન આનંદ સુખ ભર્યું છે, પણ એનો સ્વભાવ બહુ ગંભીર છે. એનું પેટ હાથમાં આવે એવું નથી. ગંભીર માણસ નું પેટ હાથમાં ના આવે. બોલે ઓછો, દેખાવ કરે ઓછો, કામ કરે મોટું. એમ આત્માનો દેખાવ એવો નથી, બહાર રૂપી ચીજ છે. શક્તિ કેટલી પાર વિના નહીં, અપાર શક્તિ છે, પણ ક્યાંય એનો દેખાવ નથી જોવામાં આવતો. એ સ્વભાવ એની ગંભીરાત લઈને પીડ્યો છે. ક્ષેત્ર નાનું છે દેહ પ્રમાણ, અને એવી કોઈ બહારમાં ચમત્કારિક ચીજ દેખાતી નથી, છતાં સ્વભાવ એટલો બધો ચમત્કારિક છે, એટલો બધો શક્તિમાં એટલો બધો ચમત્કાર છે, કે એક ક્ષણમાં કર્મના અનંત કર્મના શત્રુના ચૂરા કરી નાખેલા. એક ક્ષણ ની અંદર ભૂક્કા બોલાવી દે એટલી જેની શક્તિ છે. પડખું ફરે એટલી વાર છે. જેમ કોઈ મહાન યુદ્ધો સૂતો હોય તો માઠું મણમણ કરીને બેસી જાય એના ઉપર, પણ મોટા મોટા યોદ્ધા એનાથી ડરે. માખીનો શું ભાર છે, એ સૂતો છે, ત્યાં સુધી સૂતો છે, એની શક્તિ સંભાળે, કોઈ નજીક આવી શકે એવું નથી. હા, એમને શાસ્ત્ર વાંચનનો વિષય આપણે મુમુક્ષુ સમાજમાં વિશેષ છે. ઘણા બુદ્ધિમાન માણસો શાસ્ત્ર વાંચે છે, ધારે છે, એ શાસ્ત્રની વાતો કરે છે. ઘણી અનેક પડખાની શાસ્ત્રમાં અનેક જાતની, શાસ્ત્ર તો સમુદ્ર જેવો વિષય છે, ઘણી ઘણી નવી નવી વાતો જાણવા મળે. સામાન્ય વૃત્તિમાં જીવને આકાંક્ષા થાય કે ઘણું વાંચીએ ને ઘણું જાણીએ ને ઘણું સમજીએ. એમની પોતાને વાંચનની વૃત્તિ સંક્ષેપ થઈ ગઈ હતી, તો શું કારણ છે એ વાત એમણે એક જગ્યાએ લખી, કે જ્યારે એમ જાણ્યું કે સ્વરૂપમાં નિશ્ચળ રહેવાથી, સ્વરૂપમાં એકાગ્ર રહેવાથી કેવળ જ્ઞાન પ્રગટ થશે, અને એ કેવળ જ્ઞાન પ્રગટ થતા લોકાલોક એક સમયમાં જણાઈ જશે, તો પછી આ ચોપડા વાંચવાની મારે શું જરૂર છે, કેવળ જ્ઞાન જ નો પ્રગટ કરો, એટલે ધ્યાને ચડી ગયા. પુસ્તકના પુસ્તક ક્યાં જ્ઞાને ચડવાના બદલે એકાગ્રતાના ધ્યાને ચડી ગયા. સીધો રસ્તો પકડ્યો કે ત્યારથી શાસ્ત્રો વાંચવાની મારી વૃત્તિ સંક્ષેપ પામી ગઈ છે. વિશેષપણે શાસ્ત્ર વાંચવામાં સમય જતો નથી, પણ જે સમય મળે એમાં એ આત્મ ધ્યાનમાં સમય વ્યતીત કરતા, શાસ્ત્ર વાંચવામાં સમય વ્યતીત કરતા નહોતા. તો રૂબરૂ ચર્ચામાં તે બહુ કડક જવાબ દીધો હતો. શાસ્ત્ર વાંચનનો પક્ષ થઈ ગયો હોય એને થોડો આકરો પડે એવો જવાબ છે. જેમ બાહ્ય ક્રિયાનો પક્ષ થઈ ગયો હોય એને ક્રિયા ઉપર કોઈ પ્રહાર કરે તો આકરું લાગે, ઉપવાસને લાંઘણ કે તો આકરું લાગે, એ વાંચનનો પક્ષ થઈ ગયો હોય એને આ વાત આખરી લાગે, એવી થોડીક વાત બોલી ગયા. પૂછ્યું દુકાને જઈને આવો, પછી તો ઘરે આવીને શાસ્ત્ર લઈને બેસતા હશો ને, પછી શાસ્ત્ર વાંચવા બેહો ને ક્યાં, એવો કોઈ પ્રશ્ન પૂછ્યો. ત્યાંથી કંટાળીને આવ્યા પછી ત્યાં તો ફળગવાનું જ છે, ત્યાં તો હોળી જ છે બધી, દુકાનમાં તો હોળી છે બધી, કે કોઈ એવું આ તો બધા વાણિયા પગે લાગે છે હોળી કે. પછી ઘરે આવીને શાસ્ત્રની સગડી વળી નવી શું કરવા સળગા મૂકે, શું કહ્યું એ ઘરે આવીને શાસ્ત્રની સગડી પછી મારે હગાવી એ નથી. આ તો થતો હવે અહીંયા ક્યાં ફરીને તાપવા બેવું પાછું, હવે તો થાય કો તાપ થયો એમ, એવી જરા આખરી વાત. એ તો હું લોકો પુસ્તકમાં મૂક્યું હોય તો સહન ન કરી શકું. હા એ તો લખ્યું છે, એ તો જ્ઞાન માને ને રાગ નો માને. શાસ્ત્ર વાંચે એને શું માને છે, જ્ઞાન માને, એને રાગ નો માને. પણ પરસત્તા ને અવલંબે રાગ ઉત્પન્ન થયો અને રાગ આગ દહે સદાતા દે સમામૃત છે. એક એક જ્ઞાની ના અભિપ્રાય તો એક સરખા જ હતા, એમાં શું ફેર પડે. કેવી રીતે આવે બીજી વાત, જે રસ્તે પોતાને જાવું છે, જે રસ્તે પોતા જે રસ્તો પોતાને સૂજો છે એ વાત કરે કે ઊંધી ઊંધી કરે, બીજી વાત કરવાનો પ્રશ્ન છે ને. શું કે છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગને બહારમાં લંબાવીને જ્ઞાન વધારવાની વૃત્તિ પણ એને તોડી નાખવી જોઈએ. રાગ વધારવાની વૃત્તિ તો તોડી નાખવી જોઈએ, પણ જ્ઞાન વધારવાની વૃત્તિ એ રીતે તોડી નાખવી જોઈએ. એ રીત ઊંધી છે, એ પદ્ધતિ ઊંધી છે, અને સ્વરૂપમાં નિશ્ચળ રહેવું જ યોગ્ય છે. સ્વરૂપ રહે, સ્વરૂપનો આશ્રય કરવાનો પુરુષાર્થ કર, સીધો અવલોકનમાં આવી જા, બાકી બધું ખોટું છે, ઊંધે રસ્તે જવાની વાત છે, એવું સ્પષ્ટ વિષય છે.